પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. અને હું વડીલ શ્રી જસુભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. માર્કની લખેલી સુવાર્તા નવા કરારમાં 14મો અધ્યાય 3-9 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 3-9 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ.
ખાવા બેઠો હતો ભરેલી સંગે મરમરની ડબી લઈને આવી અને ડબી બાંધીને કેમ સતાવો છો? ભરું કામ કર્યું છે કેમ કે દરિદ્રો સદા તમારી સાથે છે.
આપણી મધ્યે એટલે ગોહિલ સાહેબ હાજર છે, એમણે આપણને થોડીક એમની ઓળખ વિધિ પણ કરાવી. પ્રભુના વચનો, પ્રભુનો સંદેશો તેઓ લાવે તે માટે વિનંતી કરું છું. તેઓ પોતાની થોડી વધારે ઓળખ આપશે તો અમને આનંદ થશે. અને સાથે સાથે એમના કાર્ય ક્ષેત્ર સંબંધી વી વોન્ટ ટુ નો, આઈ વોન્ટ ટુ નો પર્સનલી એન્ડ આઈ ઓ હી વિલ ડુ ઇટ. આપ શ્રી આગળ આપશો અને
પ્રભુમાં વાલાઓ પ્રભુ ઈસુ ક્રિષ્ણના નામમાં આજે બપોરે આપ સર્વને હું રમી સલામ પાઠવું છું. સંત પાઉલે નવા કરારમાં જે પત્રો લખ્યા, નવા કરારનો 50% ભાગ સંત પાઉલે લખ્યો એમ કહેવાય. 27 પુસ્તકોમાંથી 13 પત્રો, 14મો હિબ્રુને પત્રનું નામ નથી પણ એણે એમ લખ્યો એમ કહેવાય છે. અને એ પત્રોની શરૂઆતમાં એ એમ કહે છે, દરેક મોટાભાગના પત્રોમાં જે સ્થળે પત્ર લખે છે ત્યાં કહે છે કે ઈસુ ખ્રિસ્તમાં સૌ સંતો, ત્યાં અધ્યક્ષો, સહાયકારીઓ અને બીજા ઉમેરે છે, પણ એ કહે છે કે સંતો. ફિલિપીઓને પત્ર લખ્યું તો ફિલિપીઓના સંતો, સેસાલોનિકીઓને પત્ર લખ્યો હતો ત્યાંના સંતો, કોલોસ્યાને પત્ર લખ્યો હતો તેના સંતો. પણ એ પ્રમાણે આપણને પણ લાગવું પડે, કારણ સંતો એટલે પ્રભુના દીકરા દીકરીઓ તમે ને હું. સંતો એટલે મહાન સેવકો એવું ત્યાં નથી, એ સંતો એટલે તમે. તો હું એમ કહીશ કે ફિલાડેલ્ફિયામાંના વાળા સંતો, પ્રભુના દીકરા દીકરીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને ખૂબ પ્રેમી સલામ પાઠવું છું. મારા તરફથી, મારા કુટુંબ તરફથી, કઠલાલ ડિસ્ટ્રિક્ટમાં અમારા જે પાળકો છે એમના તરફથી, મંડળીઓ તરફથી, ગુજરાત કોન્ફરન્સ તરફથી, ગુજરાતના બિશપ સાહેબો, રેવરન્ટ મોસ્ટ રેવરન્ટ બિશપ માલેરા સાહેબ અને મેથોડિસ્ટ બિશપ ડૉક્ટર ઇલિયા પ્રદીપ સેમ્યુઅલ સાહેબ, એ બધા તરફથી, કોન્ફરન્સના આગેવાનો તરફથી અને ગુજરાતની મંડળીઓ તરફથી આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. વડીલ અંકલે કહ્યું માટે ઓળખ આપતા એટલું મિરીશ કે પ્રભુની કૃપામાં વડોદરામાં 25 વર્ષ જેટલા વર્ષ સળંગ સેવાઓ પાળક તરીકે અને ગુજરાત કોન્ફરન્સમાં ચર્ચ પ્લાન્ટિંગના ડાયરેક્ટર તરીકે કરી અને વાસદના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે સેમિનરીમાં સેવા કરી અને અત્યારે પ્રભુ અમને કઠલાલમાં દોરી ગયો છે, જ્યાં હોસ્ટેલ છે, સ્કૂલ છે. સ્કૂલના 100 વર્ષ આ વર્ષે પૂરા થાય છે અને હોસ્ટેલને 70 વર્ષ જેટલો સમય થયો. ત્યાં પ્રભુએ અમને મૂક્યા છે. નવી ડિસ્ટ્રિક્ટ, કઠલાલ ડિસ્ટ્રિક્ટ, એ 2 વર્ષ પહેલાં બિશપ સાહેબે નડિયાદમાંથી અલગ કરી અને ડીસુ તરીકે કોન્ફરન્સમાં મને પ્રથમ નિમણૂક ત્યાં આપી. ટૂંકમાં કે કઠલાલ ડિસ્ટ્રિક્ટ ઐતિહાસિક ડિસ્ટ્રિક્ટ બની. અગાઉ એ કપડવંજ ડિસ્ટ્રિક્ટ હતી અને ત્યારબાદ એ નડિયાદમાં ભેળવી દેવામાં આવી હતી અને હવે એ કઠલાલ ગાળો, મઉધા ગાળો અને કપડવંજ ગાળો એ તરફના 23 ગામો અને 2 મિશનરીઓ છે. મિશનરીઓ 7 થી વધારે ગામો કવર કરે છે. એ બધા 30 ગામોમાં જે મંડળીઓ છે એ મંડળીઓની સેવા પ્રભુએ સોંપી છે, સુપરવિઝનની, આત્મિક દોરવણીની, અને એ પ્રભુ અમારી પાસે કરાવી રહ્યો છે. ત્યારે આપ સર્વને હું વિનંતી કરીશ કે અમારા માટે આપ પ્રાર્થના કરશો. મેં કહ્યું એ પ્રમાણે સત્તાલ આશ્રમ સાથે પ્રભુએ મને જોડ્યો છે. 75મી સાલથી હું ત્યાં ગયો. ત્યારથી અત્યાર સુધી એ આશ્રમમાં આગેવાન તરીકે, ભાગીદાર તરીકે સેવા આપી છે અને હાલમાં એસોસિએટ આચાર્ય તરીકે હું ત્યાં સેવા આપું છું. આપને આમંત્રણ છે કે જો આપ પધારો ઇન્ડિયા અને મે જૂનના સમયમાં ત્યાં હો તો મે 15 થી 30 અંગ્રેજીમાં અને જૂન 1 થી 15 હિન્દીમાં 15-15 દિવસના કાર્યક્રમો થાય છે. તેથી આપ ત્યાં આવશો તો ગુજરાતની ગરમ ગરમીથી બચશો અને અહીં જેવું વાતાવરણ આપણે જરૂર ત્યાં મળશે. ત્યાં આવશો તો 350 એકરનો આશ્રમ ડૉક્ટર ઇસ્રાયલી જોન્સ એવો આદેશમાંથી ત્યાં ભારતમાં આવ્યા અને ભારતના આપણા માન્ય રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે અને નહેરુ પરિવાર સાથે અમને બહુ અંગત સંબંધો રહ્યા. આપણે એ કુટુંબીજનોના બાળકોના નામ નથી જાણતા, ભૂલ્યા હોઈશું, તેવો ભૂલ્યા નથી. બધાના નાના ટાબરિયાથી માંડીને મોટા 2 કુટુંબોના માણસોને તેઓ અંગત રીતે ઓળખતા હતા અને એવું જ એમના જમાઈ હાલ જે આચાર્ય છે આશ્રમના ડૉક્ટર બિશપ મેથ્યુઝ, તેઓ પણ એમની સાથે ગરોબો રાખી રહ્યા છે. ઈશ્વરની કૃપામાં ઇઝરાયલ ટૂર લઈ જવા માટે પ્રભુએ અમારો ઉપયોગ કર્યો અને ગુજરાતમાંથી 200 જેટલા ભાઈ બહેનોને 5 ટૂરમાં ઇઝરાયલ દેશ હોલી લેન્ડ બતાવવાની કૃપા પ્રભુએ આપી. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુની કૃપામાં આ સેવામાં અમને વાપરી રહ્યો છે ત્યારે આનંદ થાય છે. પ્રભુ દેશ પરદેશ લઈ ગયો અને આ ભાગમાં આવવાનું બાકી હતું. ઇંગ્લેન્ડમાં મારી દીકરી MBA કરી રહી અને તેથી એની મુલાકાત કરીને હું 12મી તારીખે મુંબઈ પહોંચીશ. ત્યારે એવું પ્રભુ પાસે માગ્યું કે પ્રભુ મને જો તારી ઈચ્છા હોય તો તું અમેરિકા લઈ જા અને ત્યાંના મિત્રો સગાવાલાને મળાય એવી કૃપા પ્રભુએ એ વ્યવસ્થા પૂરી પાડી. પ્રભુનો હું આભાર માનું છું. કોઈ પ્રોજેક્ટ લઈને નથી આવ્યો પણ એક પંથ દો કાજને જેમ જ્યાં મારી જવાબદારીની સેવા છે ત્યાં વગર માગે પણ ઘણાએ આપ્યું, જેવો જાણે છે એમણે આપ્યું, પણ માગ્યા વગર તો માય ના પીરશે અને ખરેખર હું માગવા આવ્યો છે એમ ના માનશો પ્લીઝ. અને બીજા પ્રોજેક્ટો માટે લોકો આવ્યા હોય, લઈ ગયા હોય, તમે આપ્યું માટે આભાર, પણ એમના બધાની સાથે મારું નામ ના જોડાય એની હું કાળજી રાખું છું. પણ જો આપ આપશો તો રસીદ બુક અહીં છે. અને આ કઠલાલ હોસ્ટેલ માટે, આવી હોસ્ટેલ સાઇટ દીકરીઓ માટેની હોસ્ટેલ ત્યાં પ્લિન્થ લેવલની થઈ ગઈ છે તૈયાર. મારી અગાઉના બેન ડાયરેક્ટર બેન આયરીન બેને એ પ્લિન્થ લેવલ સુધી હોસ્ટેલ નાણી અને ત્યાર પછીના આગળના કામ માટે જવાબદારીને વારસો મને આપીને ગયા. તેથી મારી ફરજ બની રહે છે કે એ માટે જો કોઈ દાન મળે તો હું ત્યાં લઈ જઉં. અને જાન્યુઆરીમાં કોન્ફરન્સ છે, એ આ 3 મહિનાના ગાળામાં જો એટલીસ્ટ સ્ટ્રક્ચર લેવલ માળખું આખું તૈયાર થઈ જાય તો સારું. અને બારી બારના ફ્લોરિંગ, બીજા કામ, કનેક્શન્સ બધા એ પછી થાય. તો એના માટે આ મેથોડિસ્ટ વિલેજ સેન્ટર એ નામનું આ સેન્ટર અને હોસ્ટેલ, આ રીતની મોટી હોસ્ટેલ સાઈડ દીકરીઓ રહી શકે સારી ફેસિલિટીમાં એવી હોસ્ટેલ બનવાની છે. એના માટે આપ દાન આપશો તો આભાર, પ્રભુ આપને આશીષ આપે. પણ એ તરફના તમારા સગાવાલા ના બાળકોને એ હોસ્ટેલોમાં તમે મોકલી શકો છો, એમને સ્પોન્સર કરી શકો છો. 1 થી 4 ધોરણની સ્કૂલ છે મિશનની, જેમ કહ્યું એમ એ 100 વર્ષની થઈ સ્કૂલ. અને આવતા વર્ષે 5, 6, 7ની સળંગ અમને પરવાનગી મળે આમ હોવાથી 1 થી 7 ધોરણની સ્કૂલ થઈ શકે એમ છે. જેથી 5 થી આગળના ધોરણના છોકરાને ગામની નિશાળોમાં જવું પડે છે, જવું ના પડે અને અહીં 7 ધોરણ સુધીની સ્કૂલમાં એ ભણી શકે. તો એ માટે આ પ્રાર્થનામાં રહેશો. જો ગુજરાતમાં ભારતમાં આવો ત્યારે સમય ફાળવશો તો આભાર, કઠલાની મુલાકાત લેશો તો ત્યાં આપને ખરેખર ફાર્મ હાઉસ એવું લાગશે. ખેતી છે 6 વીઘા અને 2 બળદ અને ભેંસ છે અને ખેડૂતે એ બધું સંભાળે છે. તેથી સ્કૂલ હોવાથી એનું પટાંગણ અને રમતગમતના સાધનો, બાગ બગીચો હોવાથી રળિયામણું લાગે છે. અને ઘણા બધા અમદાવાદની અને બીજી મંડળીના ભાઈ બહેનો ત્યાં પિકનિક માટે આવે છે, કાર્યક્રમ માટે આવે છે, રિટ્રીટ્સ થાય છે, વેકેશનોમાં બીજા કાર્યક્રમો થાય છે. ત્યાંના કઠલાલના મારા પ્રોજેક્ટો માટે આપ પ્રાર્થના કરશો તો આભાર. તોરણામાં નવું પ્રભુ મંદિર બને માટે તોરણાના સભ્યએ જમીન ભેટ આપી છે. અનારામાં ચર્ચ હતું, પાળગૃહ નહોતું, એના માટે પૈસા અનારાના ભાઈ બહેનો એકત્ર કર્યા છે. દસ્તાવેજ થઈ ગયો છે, દસ્તાવેજનો કામ પતતા પેપર સાથમાં આવતા અમે પાયો ત્યાં ખોદી શકીએ એમ છે. આંત્રોલીમાં ચર્ચને રિનોવેટ કરવામાં આવ્યું અને આંત્રોલીના લોકોએ જે દાન એકત્ર કર્યું, નવચેતનમાં પણ એવું જ થયું અને ચર્ચ ટાવર, બેલ ટાવર, કમ્પાઉન્ડ વોલ અને ફ્લોરિંગ બદલવાનું કામ એ લોકોએ ત્યાં પોતાના પૈસા પૂરું કર્યું. સિંગાલીમાં અને વણસોલીમાં પંચાયત જમીન આપે છે 75x50 ફૂટ અને એ જમીનો મળતા ત્યાં પણ દેવળો નથી, ત્યાં દેવળો પ્રભુ કૃપાએ બંધાશે. બહુધામાં આ વર્ષમાં 17 લાખના ખર્ચે બંધાયેલું દેવળ બિશપ ડૉક્ટર બી સેમ્બલ સાહેબે ખુલ્લું મૂક્યું. પ્રભુ એ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં કાર્ય કરી રહ્યો છે 2 મિશનરીઓ દ્વારા, જ્યાં પહેલાં અંતિસર અને ગંવા વિસ્તારોમાં મિશનરી કામ હતું એ બંધ પડ્યું હતું, એ ભાગમાં ફરીથી મિશનરી મૂક્યા છે અને એ સારું કામ કરી રહ્યા છે. બીજા મિશનરી અભરીપુર અને ખાંડીવાવ તરફ ઠાકોરો મધ્ય કામ સેવા કરે છે. આ બંને મિશનરીઓ માટે પણ આ પ્રાર્થના કરશો એવી વિનંતી છે. અગાઉ ચર્ચ પ્લાન્ટિંગના ડાયરેક્ટર તરીકે પ્રભુએ જવાબદારી 3 વર્ષ આપી હતી, ત્યારે મિશનરી કામ કરવાનો જે આનંદ આવ્યો એ હજુ ઓછો થયો નથી અને જુદી જુદી રીતે મિશનરી કામ ભારતમાં ગુજરાતમાં વધે એ માટેના પ્રયત્નોમાં પ્રાર્થનામાં છીએ જ. અને અમારી ડિસ્ટ્રિક્ટમાં પણ આ 2 મિશનરીઓ દ્વારા પ્રભુ કાર્ય કરે છે એ માટે ખૂબ સંતોષ છે. તમે એમને માટે પણ પ્રાર્થના કરશો, મારા કુટુંબ માટે પ્રાર્થના કરશો. મારો દીકરો વડોદરામાં રહે છે, અમે બંને જણા હું અને મારા પત્ની મિશન સ્કૂલમાં એ વેબમાં ટીચર હતા, 25 વર્ષ સળંગ ત્યાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા. અમે બંને કઠલાલમાં રહીને સેવા કરીએ છીએ, દીકરો નોકરી કરે છે વડોદરામાં અને ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા એ સંભાળે છે. આપણા બધા ત્યાં સેલિબ્રેશન્સ, કાર્યક્રમો, લગ્નો એ બધામાં પ્રાર્થન ગોહિલનો ગ્રુપ એને આમંત્રણ મળે છે અને એ સંગીત દ્વારા પ્રભુનો મહિમાની સેવા કરે છે. દીકરી લીજા લંડનમાં MBA કર્યું અને હવે 2 વર્ષ ઓફિશિયલી કામ કરવાના મળે ફૂલ ટાઈમ, એ કામ માટે ત્યાં રહી શકશે. અમારું કુટુંબ છે, અમારી મિનિસ્ટ્રી વિશે અંકલે જણાવ્યું, માટે વધારે વિગતવાર મેં કહ્યું. હરીશભાઈ અને મિત્રો જયંતિભાઈ એને મળ્યા, અમે પડોશમાં સાથે એક કમ્પાઉન્ડમાં જીવસીમાં રહ્યા. રાજેશભાઈ આણંદના અને બીજા ઘણા બધાને હું બેઠેલા જોઉં છું, હું ઓળખું છું એમ ચોક્કસ કહી શકું એમ છું. આ બધાને મળવાથી ખૂબ આનંદ થયો અને પ્રભુ મને લાવ્યો. બહુ ઓછા કલાકો આ શહેરમાં મને મળ્યા પણ તમારી મધ્ય આવવાનું મળ્યું, તેથી ખૂબ આનંદ થયો. પ્રભુનું વચન લાવવાની તક મને આપી માટે આભાર. મને જાણ છે એ મુજબ કે આજનું વચન કોઈક સેવક લાવનાર હતા પણ એ ટ્રાન્સફર થયું અને મને આપવામાં આવ્યું, માટે આપનો આભાર માનું છું. જેમને એ તક નથી મળી એ માફ કરશે મને, પણ જેમણે મને વ્યવસ્થા આપી એ આગેવાનોનો પુષ્કળ આભાર માનું છું. મારો હેતુ અહીંયા બધાને મળવાનો હતો અને આપે આ જે સુંદર ચર્ચ બનાવી છે ને અહીંની જે એકતા અને પ્રેમ અને પ્રગતિ એ બધું જોયું, જાણ્યું, સાંભળ્યું, તેથી બહુ આનંદ થયો. અને એમાં પ્રભુ આપને આશીષ આપે, આપની બધી ઈચ્છાઓ યોજનાઓ સફળ કરે, આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના જરૂર રહેશે. આપને માટે અમે પ્રાર્થના કરીએ, આપ અમારે માટે પ્રાર્થના કરો એવી હું જરૂર આપને વિનંતી કરીશ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી તમે બોલો, યહોવા બોલો, કેમ કે તમારા સેવકો તથા તમારી સેવિકાઓ સાંભળે છે. પ્રભુ ઈશ્વરના નામે આમેન. આ બધા અહીં બેઠા છો ત્યારે, સવારે ઘરેથી નીકળ્યા ત્યારે સારા સારા પરફ્યુમ્સ કે સ્પ્રે છાંટીને વાપરીને આવ્યા હશો. પરફ્યુમ્સ આપણને બધાને ગમે અને સારું લાગે. પ્રસંગોમાં જ્યાં જઈએ ત્યાં એનો આપણે ઉપયોગ ભરપૂર રીતે કરીએ છીએ. ત્રણ દરવાજામાં અમદાવાદમાંથી આપણે પસાર થઈએ ત્યારે ત્યાં અત્તરની દુકાનો છે અને દૂરથી આપણને ખ્યાલ આવી જાય, શોધવી ના પડે. એટલીસ્ટ 100 ફૂટ દૂર હોઈએ તો એ અત્તરની સુગંધ આપણને આવે જ એવું લાગે. આજે જે વાત સંબંધે હું આપને પ્રભુનું વચન આપવા માગું છું, જેનો શાસ્ત્ર ભાગ આપણે માર્ગમાંથી વાંચ્યો, ત્યાં જે બેને પ્રભુ ઈસુને અત્તર ચોડ્યું એ વાત જોઈ, એના પરથી આપણે શું આજે શીખી શકીએ એમ છે એ થોડી બાબત આપની સમક્ષ હું લાવીશ. એ બહેનની વાત છે તો ભાઈઓને એમાં લાગે વળગે ખરું કે જરૂર એમાંથી બહુ જ ઉત્તમ ઉપદેશ અને મુદ્દાઓ આપણે જોઈ શકીએ એમ છે. થોડા મુદ્દા આપની સમક્ષ હું લાવીશ અને આ બહેનનું જે કૃત્ય હતું એ કેટલું બધું અજાયબ હતું. પ્રભુ ઈસુએ એને કેવું અજાયબ રીતે વખાણ્યું અને સુવાર્થિકોએ અને ચારેય સુવાર્થામાં સ્થાન આપ્યું. પ્રભુ ઈસુનો જન્મ થયો એ માથી અને લુકમાનું વિગતવાર વર્ણન છે, પણ માર્ક અને યોહાનમાં એ વાત નથી. ઈસુના જન્મની વાત ચારે સુવાર્થામાં નથી. કેટલાક બનાવો એ 3 સુવાર્થામાં છે, કેટલાક 4માં છે અને કેટલાક 2માં અથવા 1માં જ છે. આ બનાવ તો ચારે સુવાર્થિકોએ નોંધ્યો છે, ચારે સુવાર્થાઓમાં છે. માથી માર્ક લુક યોહાને એમની સુવાર્થામાં એને સ્થાન આપ્યું છે. માર્કમાંથી આપણે વાંચ્યું, પણ માથીમાં 26મા અધ્યાયની 6-13મી કલમમાં છે, લુકમાં 7મા અધ્યાયની 36-50મી કલમમાં છે અને યોહાનમાં 12મા અધ્યાયની 1-8 કલમોમાં છે. આપ સમય મળે જોઈ લેશો. પણ પ્રભુના ભાર માનીએ કે પ્રભુએ આ પ્રભુના આત્માએ પ્રેરણા આપી આ સુવાર્થિકોને પ્રેરણી આપી અને એમણે આ બનાવ ચારેય સુવાર્થામાં નોંધ્યો છે. એનું મહત્વ છે, માટે કદાચ પ્રભુના આત્માએ આ રીતે 4 સુવાર્થિકોને નોંધવા માટે પ્રેરણા આપી. હવે જે બહેનનું નામ છે એ નામ નથી આપ્યું, પણ બાઇબલના અભ્યાસીઓ કહે છે એ પ્રમાણે એનું નામ મરિયમ હતું. જોકે મરિયમ નામની ઘણી બહેનો હતી, પણ આ મરિયમ એ હતી કે જેણે જેનામાંથી ઈસુએ ભૂત કાઢ્યા હતા અને એકને બે નહીં પણ 7 ભૂત કાઢ્યા હતા એમ કહેવાય. અરે બેને પ્રભુનો આભાર માનવા, પ્રભુ પ્રત્યે આભારી ભાવ પ્રગટ કરવા આ કૃત્ય કર્યું એમ કહી શકાય. આ બેને બહુ વિચાર કર્યો હશે અને ઘણી વાર બજારમાં મોલમાં ગઈ હોય કે અત્તરની પરફ્યુમ્સની દુકાને ગઈ હોય અને ઘણો બધો વિચાર કર્યો હશે, એનું બજેટ તપાસ્યું હશે અને ઘણી બધી તૈયારી વ્યવસ્થામાં લાગી ગઈ હશે અને આ અત્તર એ લાવીને પ્રભુ ઈસુને જોડે છે. બહુ નાનો બનાવ છે, ઈસુને અત્તર જોડવું એ વાત જ છે, પણ એમાં કેટલી બધી અજાયબ આત્મિક બાબતો ભરેલી પડી છે એ આપણે એમાંથી તારવીએ. 4 બાબતો ટૂંકમાં હું કહીશ. પહેલી બાબત કે એણે બેસ્ટમાં બેસ્ટ પરફ્યુમ પ્રભુને આપ્યું, અત્તર પ્રભુને આપ્યું. સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ એ અત્તર એણે પ્રભુ ઈસુને આપ્યું. હા, આગળ એ પણ જોઈશું કે એ કિંમતી પણ હતું. અંગ્રેજીમાં વ્યાકરણ પ્રમાણે, ડિગ્રી પ્રમાણે સારી વસ્તુઓને ઓળખાવવાને માટે ગુડ, બેટર અને બેસ્ટ એ પ્રમાણે ક્રમ છે. ગુડ એટલે સારું, બેટર એટલે એનાથી સારું, બેસ્ટ એટલે વધારેમાં વધારે સારું. તો એણે ગુડ પરફ્યુમ આપ્યું કે બેટર પરફ્યુમ આપ્યું એમ નહીં, પણ બેસ્ટ પરફ્યુમ આપ્યું એમ કહેવાય. શી ગેવ ધ બેસ્ટ. પ્રભુને આપીએ ત્યારે બેસ્ટમાં બેસ્ટ આપવું એ બાબત આપણે એમાંથી જોઈ શકીએ છીએ. તો તે પહેલી બાબત એ જોઈશું કે આપણે જ્યારે પ્રભુને કંઈક આપીએ ત્યારે બેસ્ટમાં બેસ્ટ આપવાનું હોય. તમને ધન્યવાદ, તમને અભિનંદન કે જે બીજા રાજ્યો કહેવાય અમેરિકાના, એ રાજ્યોમાં કેટલા બધા ભાઈ બહેનો છે આપણા ગુજરાતી ખ્રિસ્તી ભાઈ બહેનો, એ ન કરી શક્યા એ તમે અહીં કર્યું છે અને એક નમૂનો બેસાડ્યો છે. બ્રુકલિનમાં ડગલો આપણા લોકો છે, પણ ત્યાં આવું ગુજરાતી ચર્ચ કે ફેલોશિપ નથી. હા, પ્રેયર ગ્રુપ્સ કે બાઇબલ સ્ટડી ગ્રુપ માટે તેઓ મળે છે, પણ અહીંના જેવું ત્યાં નથી. બીજા રાજ્યોમાં એનો અભાવ છે, બીજે થોડી વ્યવસ્થા છે, પણ પ્રભુએ તમારા મારફતે જે કાર્ય કર્યું એ બહુ અજાયબ કાર્ય કર્યું છે, અને તમે એના યશના ભાગીદાર છો. માનો કે આ બધું તમે બનાવ્યું, આ પ્રભુ મંદિર બનાવ્યું ત્યારે બજારમાં દુકાનોમાં જે બધું મળે છે તમારા ઘરમાં આમાંનું ઘણું હશે, પણ અહીં તમે કોઈએ ભેટ પણ આપી હોય, આ વસ્તુ ભેટો તરીકે આપી હોય, તો અહીંયા જે બધી ખુરશી છે કે આ પુલપીટ કે પછી આ બધું ડેકોરેશન અને આ બધું એ સારામાં સારું હોય એ લાવવા તમે પ્રયત્ન કર્યો. બજારોમાં ઘણી બધી વસ્તુઓ મળે, પણ સારામાં સારી વસ્તુ, કિંમતીમાં કિંમતી વસ્તુ તમે પ્રભુ માટે લાવ્યા હો એ બનવાજો. પ્રભુને આપવાનું ત્યારે બેસ્ટ આપવું એ આપણે આજે પહેલી બાબત એમાંથી જોઈએ છે. અને તમને હું જો કાઈન હાબેલને યાદ કરીએ તો એ બે ભાઈઓ અર્પણો લઈને આવ્યા, અને આમાંના એક ભાઈનું જ અર્પણ પ્રભુએ માન્ય રાખ્યું, એ વાત બહુ જાણીતી વાત છે. અને કેમ બીજા ભાઈનું અર્પણ માન્ય, કાઈનનું અર્પણ માન્ય ના થયું, ત્યાં ફરક આપેલો છે કે હાબેલ એ જે ભેટો લઈને આવ્યો એ ભેટો એ તો બેસ્ટમાંની બેસ્ટ ભેટો હતી, અને એ અર્પણ પ્રભુએ માન્ય કર્યું. જ્યારે જે બીજો ભાઈ એનો એ લઈને આવ્યો ત્યારે એ અર્પણ પ્રભુએ માન્ય નહીં રાખ્યું, કારણ એ જેવું તેવું અર્પણ લાવ્યો હતો. અને તેથી એ ઉત્પત્તિ 4માં એ વાત તમે જોઈ લેશો, તમે જાણો છો, પણ કાઈન માટે ત્યાં લખ્યું છે કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો, કંઈ સમથિંગ થોડું સામાન્ય લાવ્યો એવો અર્થ છે. અને હાબેલ માટે ત્યાં લખ્યું છે 4:4 ઉત્પત્તિ 4:4, હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. અર્પણ લાવે છે હાબેલ ભાઈ, અહીં વેદિ પાસે લાવે છે, અર્પણ માન્ય થાય છે, પણ હાબેલ માટે એમ લખ્યું છે કે પ્રભુએ હાબેલને માન્ય કર્યો, હાબેલને સ્વીકાર્યો, અને આ અર્પણોને પણ સ્વીકાર્યા. તમે હમણાં જોડીઓમાં દાન નાખ્યું, ભેટો નાખ્યું, તો પ્રભુએ એ ભેટો સ્વીકારી, પણ પ્રભુએ તમને સ્વીકાર્યા એવો અર્થ છે. કાઈનનું તો અર્પણ માન્ય ના થયું, પણ એ સ્વીકારાયો નહીં એ પણ એમાંથી આપણે જોઈ શકીએ. ફલાઓ પ્રભુને આપવાનું ત્યારે હાબેલની જેમ પ્રથમ જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. તમને પ્રભુએ દીકરા દીકરીઓ રૂપે ધન આપ્યું હોય, અને કોઈકને તમે પાયલોટ બનાવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવો, ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, અને આઈટી એન્જિનિયર બનાવો, ઘણા બધા ફિલ્ડ્સ, પણ 2-3 ટ્રાયલે અને મેટ્રિક પાસ, ત્યારે મેટ્રિક હતું હવે 12મું, અને એમાં 2-3 ટ્રાયલે માંડ માંડ પાસ થયો હોય એવા છોકરાને તમે GUST અત્યારે છે અને વાસદની સેમિનારી અને યુદ્ધશાળા આણંદમાં ત્યાં મોકલે, બેટા જા પાદરી થઈ જા, તો કેવું? હા, પેલો ડોક્ટર એન્જિનિયર કે પાયલોટ બનાવ્યો બને એને કેમ તમે પ્રભુને માટે ના સોંપો? અને જ્યાં કોઈએ કોઈને આને આ દીકરાને સંગ્રહ નહીં, ઠેકાણું ના પડ્યું, એને તમે અર્પણ તરીકે પ્રભુને માટે મોકલી આપો સેવા માટે, તો મંડળીઓની શું હાલત થાય? જોકે પ્રભુ તો અંતઃકરણ પારખે છે, હા, ઠોઠ નિશાળિયાનો પ્રભુ તો ઉપયોગ કરી શકે છે, પણ મારી ને તમારી વૃત્તિ કેવી હોય છે એ આપણે જોઈ શકીએ છીએ. પ્રભુને આપવાનું હોય ત્યારે સામાન્ય બેસ્ટમાં બેસ્ટ અર્પણ પ્રભુને ખપે, જેવું તેવું નહીં, માઈ કાંગલું ઘેટું કે બકરું નહીં, પુષ્ટ લાવ્યો હાબેલ એમ ત્યાં રાખ્યું છે. તમે ને હું પ્રભુને આપીએ ત્યારે બેસ્ટ અર્પણ આપનારા બન્યા, પ્રભુને બેસ્ટ ખપે જેવું તેવું નહીં. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી આપણા દેશના વડાપ્રધાન હતા ત્યારે કેરીઓની સિઝનમાં પાકિસ્તાનના પડોશી દેશના પ્રેસિડેન્ટને હમણે કેરીઓનો ટોપલો મોકલ્યો, સારામાં સારી કેરીઓનો ટોપલો મોકલ્યો. માની લો કે એમાં 2-4 કેરીઓ ખરાબ હોય અથવા એક ખાટી હોય કે એમાં ખાવાની મજા ના આવે એવી હોય, એવો ટોપલો એ મોકલે ખરા, અને મોકલે તો આખા આપણા દેશને આભરું જાય. પાકિસ્તાનના પ્રમુખ એ ખાય તો ભારત માટે શું વિચારે? એક સામાન્ય વ્યક્તિ અથવા અસાધારણ વ્યક્તિ એ કોઈને ભેટ આપે તો જેવી તેવી ભેટ ના આપે, અરે બેસ્ટમાં બેસ્ટ આપે. જ્યારે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ એને કંઈ આપવાનું હોય ત્યારે જેવા તેવાથી ચલાવવાનું, જેવું તેવું ચાલે અને જેમ તેમ આપવાનું, અને બસ આપી દેવા ખાતર આપવાનું. આ બેને એવું નહીં કર્યું, એણે તો બેસ્ટમાં બેસ્ટ આપ્યું. તમે વિચારો, બહેનો ખાસ વિચારશે કે, અને ભાઈઓ પણ જો ખરીદી કરવા જાય છે ત્યારે એની આપણે એના બધા લેબલ્સ જોઈએ છે, પ્રાઇસ કિંમત જોઈએ છે, આપણા કુટુંબને માફક આવે એવું છે કે નહીં, કપડાં લઈએ તો રંગ અથવા ડિઝાઇન અને એની ક્વોલિટી ને બધું આપણે જોઈએ, બીજી ખાણીપીણીની જે કંઈ સામગ્રી આપણે લઈએ એ બધું જ બેસ્ટ હોય એવું આપણે પોતાના માટે ખરીદવા માગીએ છીએ. અને મને જરા એ કહી લેવા દો ને કે તમે દીકરા દીકરીઓ આપ્યા છે પ્રભુએ તમને, એમના માટે પાત્રો શોધો ત્યારે બસ ગમે એને લઈ આવો છો? હા, કેટલા જુઓ છે. અમને એક ભાઈ યાદ આવે છે, એમના માતા પિતા યાદ આવે છે કે એ દીકરા માટે એમણે જે છોકરીઓ શોધવા પ્રયત્ન કર્યો, છોકરી શોધવા પ્રયત્ન કર્યો, એને માટે હું માનું છું કે એક લગ્નનો ખર્ચ જેટલો થાય એટલો ખર્ચ જોવામાં કાઢી નાખ્યો. છેવટે ગુજરાતમાંથી એમને યોગ્ય પાત્ર ના મળ્યું, છેક મુંબઈ ગયા અને મુંબઈથી પછી લગ્ન કરીને આવ્યા. પણ એક લગ્નનો ખર્ચો થાય એટલો ખર્ચ એમણે આ દીકરાને વહુ શોધવા માટે કાઢ્યો. સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ એ પ્રભુને પણ આપવાનું. તમે પાત્ર પસંદ કરો છો ત્યારે સારામાં સારો છોકરો હોય છોકરી માટે આપણી, કે દીકરો હોય તો પુત્રવધુ માટે સારામાં સારું પાત્ર, સારામાં સારું કુટુંબ. હવે તો લોકો બહુ મોટો ક્રાઇટેરિયા રાખે છે અને ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. અમદાવાદ ના હોય તો કે અમદાવાદમાં જ લગ્ન કરવાનું, બહાર નહીં. એટલે પિયરમાં વહેલું અવાય, ઘરે જવાય, અને નોકરીનું અપડાઉન કરવું ના પડે, ને ઘણી બાબતો એ એમની અંગત બાબત. પણ પ્રભુને આપીએ ત્યારે બેસ્ટ આપવાનું છે એ આપણે જાણીએ. જો આપણા સામાન્ય ધોરણો માટે, આપણી સામાન્ય જરૂરિયાતો માટે આપણે સારું જ ઈચ્છતા હોઈએ, સારું જ કરતા હોઈએ, તો પ્રભુને માટે કંઈક કરવાનું હોય, આપવાનું હોય ત્યારે જેવું તેવું નહીં, પણ બેસ્ટ આપવાનું. પ્રભુને બેસ્ટ ખપે, આવે ને બેસ્ટમાં બેસ્ટ અર્પણ આપ્યું એ ચોક્કસ. આ ડાકોરમાં ગાયો ભેટ આપવાની પ્રથા હતી, અને આખું એ ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એને ધોઈ નાખ્યા લોકો વર્ષો સુધી. હવે દૂધ આપતી બંધ થઈ, પાલવી ના પડે અને દાંત પડી ગયા છે, ત્યારે એ દોરીને પછી ડાકોરની પેલી ગૌશાળામાં આપવા જાય. ડાકોરના લોકોએ, આગેવાનોએ એવી ગાયો લેવાની હવે બંધ કરી. હા, ધર્મની ગાયના દાંત શા માટે જોવા? એ જે કહેવત પડી કદાચ એ આના લીધે પડેલી છે, આવી ગાયોના લીધે. તમે ને હું એવી ધર્મની ગાયો, એ દાંત પડી ગયેલી ગાયો પ્રભુને આપીએ છે અથવા આપવા વિચાર? માફ કરો, અમારા ગુજરાતથી વડોદરાથી બેઠેલા ભાઈ બહેન બેઠા છે, કોઈ વાર ત્યાંના કારભારીઓ જોડીમાંનું દાન ગણવા બેસે ત્યારે જે નોટ હોય, ડોલરની હોય કે પાઉન્ડની કે રૂપિયાની કે યનની, એને બીડી આકાર બનાવી દે, બીડીનો આકાર બનાવી દે અને જોડીમાં નાખે. શું પ્રભુ ઈશ્વરને બીડી પીવા આપીએ? મશ્કરી કરી, એટલે મશ્કરી થાય પ્રભુની, ભૂલોમાં દેવની મશ્કરી કરાય નહીં. તમે બીડી પીતા હો તો પીજો, પીશો નહીં મરી જશો વહેલા. બહુ જણને અમે કબ્રસ્તાનોમાં દાટી દીધા. એક કહે છે, હમણાં મારી સાથે ભણેલો એક મિત્ર મળ્યો, કહે છે મેં બહુ પીધું, બહુ પીધું, બહુ પીધું, અને બહુ સિગારેટો પીધી એટલે મને કેન્સર થઈ ગયો છે. પ્રભુ તમને કેન્સર ના કરે, પણ તમે પીશો જ નહીં, પીવો તો આ તકલીફ થાય ને. એ બીડી આકારની નોટ દાનમાં નાખે. વલાવો, આપણે એવું નથી કરતા, નહીં કરીએ, વિચાર પણ ના આપણને આવે, પણ પ્રભુને આપવાનું ત્યારે બેસ્ટ આપવાનું. આ બેને બેસ્ટ આપ્યું, અને એક્સપેન્સિવ પણ હતું એ. તમે જુઓ ત્યાં મૂલ્ય લખ્યું છે કે 300 દિનારનું એ અત્તર. આપણે 52 રવિવાર એ રજાના કાઢીએ, અને પર્વો બીજા ખાસ પર્વો તહેવાર હોય એમ ગણતા 65 દિવસ નોકરી ના કરીએ, તો આખું વર્ષ નોકરી 300 દાડા કરી એનો પગાર આ બેને એ આ અત્તર માટે ખર્ચી કાઢ્યો એવું ત્યાં જરૂર લખ્યું છે. હવે ત્યાં તમે જોશો તો માર્ક 6:37 જે જમવાની વાત છે એ આપી છે અને બધાને બેસાડી દીધા. પંગતમાં તો 5,000 શું જમાડ્યા, એ 5,000 જમાડવા 200 દિનાની રોટલી જોઈએ એવું માર્ક 6:37 લખેલું છે. હવે આ બેને 300 દિનાર ખર્ચ્યા એટલે 5,000 જમાડવા 200 દિનાર જોઈએ એમ માનો. પણ હું તમને એ કહીશ એ ત્યાં નથી લખ્યું પણ બાઇબલના અભ્યાસીઓ જાણે છે એ પ્રમાણે 5,000 પુરુષો હતા એવું તમે જોજો અંદર વાંચો વાંચજો. હા હવે એ પુરુષો એકલા નહોતા આવ્યા, એમના ધર્મપત્નીને લઈને આવેલા અને શું બાળકોને ઘેર મૂકીને આવેલા. એટલીસ્ટ એ સમયમાં પેલું સૂત્ર સરકારી નહીં હોય એટલે તોય બે ગણી આપણે તો 5,000 પુરુષો એટલે કુટુંબવાળા લગભગ બધા પરણેલા હશે એમ માનીએ. પણ ના પરણ્યા હોય તોય કોઈના 3 છોકરા તો ફક્ત 5ના 2 ગણો એટલે 10,000, 5,000 પુરુષો 15,000 અને 5,000 માની માનો કે બધા પરણે ના હોય તો 4,000 સ્ત્રી એટલે 19,000 માની લો ને આપણે 20,000 માણસોને જમવા 200 દિનાર જોઈએ એવો અર્થ થયો છે. મારું ગણિત ખોટું હોય તો કોઈ મને સુધારજો પણ આપણે સમજવા માટે આ વાત કરી રહ્યા છીએ. 200 દિનારનું જમણ એ એનાથી 20,000 જમાડાય એટલું ખર્ચ. પણ આપણે એ બાજુ પર રાખતા 300 દિનાર એક મજૂરની એ મજૂરી અને માટે પણ માથી 20-2 જુઓ તો એક માણસને આખો દિવસ મજૂરી કરાવે એનો સેટ ત્યારે એક દિનાર આપતો માથી 20-2 જોઈ લો. અને આમ જોતા આખા વર્ષની કમાણી આ બેને એણે આ પરફ્યુમ ખરીદવા આપી દીધી. હવે એક મહિનાનો પગાર 25 દિનાર જેવો હોય એનું 70 લાવી હોત, 2 મહિનાના પગારનું લાવી હોય કે 6 મહિનાના પગારનું 70 લાવી હોત તો વાંધો હતો. ઈસુ એને રોકતા અને ના પાડતા અને એમ કહેતા કે તે ઓછી કિંમતનું 70 પ્રભુ એવું ના કરે. પણ એણે તો આખા વર્ષની કમાણી આ 70 પેટે ખર્ચી કાઢી એમ ત્યાં લખેલું છે. અને કેટલી બધી વારે બજારમાં ગયા છે. ઈસુ જે જબ્બો પહેરતા હતા એવો જબ્બો કે કદાચ બેગ વાપરતા હોય તો બેગ આપી કે ચંપલ સારા પહેરતા હોય ગાંધીજી જેવા તો એ ચંપલ પ્રભુને આપવા, પેન વાપરતા હોય તો પેન આપવી, એવી કોઈ વસ્તુ અને બહુ બધી વસ્તુઓ જોઈએ છે. તો ઈસુને કઈ સારી વસ્તુ આપી એમ વિચારતા વિચારતા આખરે એણે 70 આણ્યું અને એ મોંઘામાં મોંઘું 70 સારામાં સારું 70 આપ્યું. પ્રભુ મોંઘું જ માગે છે એવું પણ વાલાઓ માની ના લેશો, બાઇબલ એમ ના નથી કહેતું. એ તો બધા દાન નાખતા હતા અને દાનની જોડીમાં કે પેટીમાં પેલી બેને વિધવા બેને એક દમડી નાખી એ પણ પ્રભુએ સ્વીકારી. તમારી પાસે કરોડો ડોલર્સ હોય અને તમે કરોડો એ કરોડ ડોલર આપી દો એમ પણ પ્રભુ નથી માગતા. પણ તમે કયા ભાવથી આપો છો અગત્યનું. પેલી બેન પાસે દમડી જ હશે અને દમડી આને નાખી અને એની નોંધ પ્રભુ ઈશ્વરે લીધી. વલાઓ પ્રભુને બેસ્ટમાં બેસ્ટ આપીએ, સારામાં સારું આપ્યું. આ બેને તો બેસ્ટ પણ આપ્યું પણ સાથે સાથે એક્સપેન્સિવ મોંઘામાં મોંઘું 70 આપ્યું. તમને 70 ગમતા હોય તો મિસરમાં જાઓ, ઇજિપ્ત પ્રભુની કૃપામાં 5 ટૂર હોલી લેન્ડની કરી એમાં અને એકવાર એકલો હું ગયો હતો તો આ બધું જોયું. ત્યારે ગાઈડ જે 70ની ફેક્ટરીમાં લઈ જાય છે પરફ્યુમ ફેક્ટરીમાં ત્યાં ઓછામાં ઓછા 3,000 અત્તરો બતાવેલા મૂકેલા હોય છે. એમાંના થોડા અમને એ અહીંયા લગાવીને સૂંઘવા કહે છે અને કોઈને ખરીદવા હોય તો લિસ્ટ આપે છે અને એમાં ટીક કરો ને એ પ્રમાણે એ લોકો પેક કરીને આપણને આપે. કહેવાય છે કે મિસરના અત્તરો પ્રખ્યાત પણ અત્યારે તો ફ્રાન્સના અત્તરો પ્રખ્યાત, પેરિસના એવું બધા લેબલ્સ પરથી લાગે. પણ બની શકે કે અને એ લોકો કહે છે સાચું જૂઠું એ લોકો જાણે, પણ એમ કહેવામાં આવે છે કે મિસરના અત્તરો ફ્રાન્સમાં લઈ જઈને એ લોકો ફ્રાન્સના લેબલ્સ મારીને વેચે છે પણ મૂળે જાણે એ મિસરમાં બને છે, ઇજિપ્તમાં બને છે. તો ઇજિપ્ત અને ઇઝરાયલ એ પડોશી દેશો, તેથી આ બેન ઇઝરાયલમાંથી ત્યાં બીજા દેશમાં જઈને આ અત્તર લઈ આવી હોય એ બનવા જોગ. ઇઝરાયલમાં અત્તરો સારા નહીં મળતા હોય તેથી એ મિસરની મુસાફરી કરીને લાંબી મુસાફરી કરીને ગઈ હોય એ બનવા જોગ છે. પણ બેસ્ટમાં બેસ્ટ અને મોંઘામાં મોંઘું પ્રભુને બેસ્ટમાં બેસ્ટ આપીએ, બની શકે તો મોંઘું પણ આપીએ. પણ પ્રભુ આપણું મન જાણે છે, હૃદય તપાસે છે આપણે કેવું આપીએ છીએ જાણે છે. બીજી વાત તક ગુમાવીની, પહેલી વાત શી ગેવ ધ બેસ્ટ, પછી કહે છે કે શી ડીડ નોટ મિસ ધ ચાન્સ, એને તક ગુમાવી નહીં. તમે આ સંદર્ભ તપાસો બાઇબલનો, તો અથવા આ બનાવ ક્યારે બન્યો જુઓ, તો મોટે ભાગે બુધવાર ગુરુવારે આ બનાવ બન્યો છે. ગુરુવારે કહેવાય, મોન્ડી થર્સડે તરીકે જે ગુડ ફ્રાઈડેનો આગલો દિવસ, એ ગુરુવારે આ બનાવ બન્યો હોવો જોઈએ. આ બનાવ બન્યા બાદ ઈસુ નવરા પડ્યા નહીં, ઈસુને પકડવામાં આવ્યા અને પછી તો એમનો ન્યાય ચુકાદો અને એમને મારી નાખવામાં આવ્યા, દાટી દેવામાં આવ્યા. આ બેને આ તક ગુમાવી હોત તો ફરી કદી આને એ ચાન્સ મળ્યો ના હોત. શે ડીડ નોટ મિસ ધ ચાન્સ, તક ગુમાવીએ નહીં. પ્રભુની સેવા કરવાની તક ગુમાવશો નહીં, પ્રભુને ભજી લેવાની તક ગુમાવશો નહીં. આજે સન્ડે છે, આજે ઘણા બધા કામ હોય અને જવાબદારીઓ હોય, પણ પ્રભુનું ભજન કરવાની સંગતને તક શું ગુમાવો છો તમે? એના ભોગે કંઈક કામ કરો છો? આપણા ઘણા બધા ભાઈ બહેનો માહિતગાર છે પ્રમાણે, છોકરી જોવા જવી હોય છોકરા માટે તો રવિવારે જવાનું, વાત નક્કી કરવા રવિવારે જવાનું. બે જણા લગ્ન ગ્રંથિથી જોડાય એ માટે બે કુટુંબો, છોકરીનું કુટુંબ ત્યાંથી તૈયારી કરતું હોય, છોકરાનું કુટુંબ મુસાફરી કરીને છોકરીના ઘેર પહોંચે. બે જણા બે કુટુંબના માની લો કે 10-12 જણા 15 જણા હોય અને બીજા અંગત સગાવાળાને બોલાવે, તો 50 માણસો ભેગા થયા હોય, 50 માણસો દેવનું પ્રભુનું ભજન ના કરે, ભક્તિ ના કરે, અને એ બે કુટુંબો મુસાફરીમાં અને પેલા લોકો મુસાફર જે બધા મહેમાન આવે એમની સરભરા કરવા, બધી વાનગીઓ બનાવવું બનાવવામાં અને બધી તૈયારી કરવામાં ગાળે. બે જણા જીવનભર રહેવાના સાથે બહુ અગત્યનો નિર્ણય કરવાના, અગત્યના નિર્ણયો અહીં કુટુંબો કરવાના, શું આપશો ભાઈ, સેટ આપશો કે બીજું બધું શું આપશો, ને જાનમાં કેટલા માણસો લાવશો, 100 લાવશો 150 200, આ બધું નક્કી કરવાના કેટલાય નિર્ણયો, અને કે મેં પેલી પહેરામણી મૂકશો કે નહીં, અને જમણ વખતે વીટી આપશો કે નહીં, આ બધું 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 નોંધે ભૂલી ના જવાય અને કોઈ આડું ના બોલે ને, એટલે બે પક્ષો નોંધે છે, લિસ્ટ રાખે છે કે જેથી એ પ્રમાણે બધું થાય. એ બધી ફોર્માલિટી જરૂરી ખરી, પણ મુખ્ય વાત શું કરી અમે, મુખ્ય ગુનો અને મોટો ગુનો, બે કુટુંબો અને બીજા મહેમાનોને બોલાવ્યા, બધા 50 જણ દેવળમાં ના ગયા, આખી જિંદગીના પોલ કરાર કરવાના બે જણા જુવાનિયાઓ લગ્નમાં, અને પ્રભુને બાજુએ રાખીને સંગતને બાજુએ રાખીને ગયા. લગ્નમાં ભલેવાર આવે, ભલે નહીં પુલપીટ પર 50 પાદરે બેઠા હોય અને આશીર્વાદ આપ્યો હોય કે બેટા ને બેટી સુખી રાખજો, પણ મહિનો બે મહિના થયા ને વાસણ ખકડે, પછી વધારે ખકડે, અને પછી વધારે ખકડે, અને પછી પાછા જુદા. કેમ? પ્રભુને બાજુએ રાખીને, પ્રભુનું ભજન બાજુએ રાખીને. હા, ઘરે નીકળ્યા ત્યારે પ્રાર્થના કરીએ સર, પણ શું એ દેવળ પછી ના જવાય? અને હવે તો બહુ સાધનો અને સગવડો છે, અને દૂર હોય તો ફ્લાઇટમાં પણ જતું રહેવાય, પણ પ્રભુને બાજુએ રાખીને આપણે ઘણા બધા કામ કર્યો છે અને પ્રભુનું ભજન કરવાની તક ગુમાવીએ છીએ. બહાનું નીકળે છે, હા આજે તો અમે અમારા છોકરાનું નક્કી કરવા ગયેલા ને એટલે દેવળમાં ના આવ્યું, અમારા ઘેર મહેમાન આવેલા ને એટલે ના આવ્યું, અમે બહુ થાકી ગયેલા ને એટલે ના આવ્યું. તમારો થાક, આત્મિક થાક દૂર કરવા તમે આવો, સ્પિરિચ્યુઅલી અને ફિઝિકલી તમે ફ્રેશ થવા આવો, પ્રભુને મળો, પ્રભુના લોકોને મળો, અને જે સંગતને આનંદ છે બીજે ક્યાં મળે વાળો? આ હિન્દુ ભાઈ બહેનો અને બીજા ભાઈ બહેનોને આવું દેવળ અને આવી સંગતો મળે છે? એ તો એમના મંદિરમાં જઈને ઘંટ વગાડ્યો અને જરા નમન કર્યું અને ભજન થઈ ગયા, મને આવી ગયા. આપણે જીવતા દેવને ભજવા આવી સંગત પામીએ છીએ એ ક્યાં મળે? મેં સંતોની વાત તમને કરી, અને આપણા ભારત દેશના ભાઈ બહેનો એમના શાસ્ત્રો મુજબ એમ કહે છે કે આ કળિયુગમાં સંતોની સંગત એ દુર્લભ છે. સંતો આપણા અર્થમાં તો આપણે જ, તમે ને હું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો, એ બધા સંતો, કોઈ સંત મહાત્માની વાત ત્યાં નથી, તમે ને હું સંતો છીએ. આપણને પ્રભુ સંગતમાં રાખે છે, ભલે હિન્દુ ભાઈ બહેનો માને કે સંતોની સંગત દુર્લભ, તો એમણે અહીં આવવું જોઈએ, આ સંતો મધ્ય આવવું જોઈએ અને જીવતા પ્રભુને ભજવો જોઈએ. એ બધી મૂર્તિઓ બાજુએ રાખીને પ્રભુના ઘરમાં આવીને જીવતા પ્રભુને મળવાનું, અને એ કામ મારે ને તમારે કરવાનું, એ છેલ્લે કહીશ. પણ આ બેને ચાન્સ ગુમાવે નહીં, તક ગુમાવી નહીં, અરે જતી કરી હોત તો કદી અને ફરી પ્રાપ્ત થઈ ના હોત. ભલો સેવા કરવાની, બીજાનું ભલું કરવાની, બીજાને મદદ કરવાની, કોઈને કાગળ લખવાનો, કોઈની સાથે સમાધાન કરી લેવાની તક જતી ના કરશો. એક દાખલા આપી દઉં જલ્દી. એક ભાઈ અઠવાડિક પ્રેયર મિટિંગ બાઇબલ સ્ટડી મિટિંગમાં જે સભા સંચાલક હતા એમને કહેતા હતા, એમના ઘરે એ મંગળવારે સભા થતી હતી, આગેવાનને અમે નિમ્યા હતા કે સભા ચલાવો એ એરિયાની, અને ત્યાંના એ ભાઈ એ આગેવાનને કહેતા હતા કે આવતા મંગળવારની સભા મારા ઘરે રાખજો, મારે મંડળીને દાન આપવું છે, પ્રભુને દાન આપવું છે અને મારા પાપની મારે કબૂલાત કરવી છે જાહેરમાં. એ મંગળવાર આવે પહેલા ભાઈ શુક્રવારે મરી ગયા, શનિવારે એમની દફન ક્રિયા થઈ. મંગળવારે એમણે એમના પાપ કબૂલ કરીને બધાને જાણે માફી માંગવી હતી અને દાન પણ આપવું હતું, પણ એ તક મળી નહીં. મંગળવાર આવે પહેલા શુક્રવારે 3-4 દાડા પહેલા મરણ પામ્યા. બીજા એક ભાઈએ વિચાર્યું કે બગલમાં બગલ થાલો લટકાવીને સુવાર્તાના ચોપાનિયા નવો કરાર બાઇબલ લઈને હું કમાટી બાગમાં જઈશ અને જે મોર્નિંગ ઇવનિંગ વોક માટે આવે છે એમને હું આપીશ. પણ કેન્સરનો વ્યાધિમાં લાગુ પડતા 6 મહિનામાં પ્રભુએ લઈ લીધા, અને પહેલી જે ઈચ્છા યોજના હતી સુવાર્તા આપવાની ચોપાનિયા આપવાની એ થઈ શકી નહીં, ચાન્સ મળ્યો નહીં, તક મળી નહીં. હમણાં જ હું વાત કરું, અહીંયા આવ્યા પહેલાં હું શિકાગો હતો અને પહેલાં કેલિફોર્નિયા હતો, અને પોલબેન નામના ભાઈ મારા મિત્ર એ પ્રભુમાં ઊંઘી ગયા. તમે પુષાબેનને અને દીકરાઓને પ્રાર્થનામાં ધરી રાખ્યા હશે, આભાર તમારો. બંનેના પક્ષે બંને કુટુંબોને બહુ સારી રીતે વર્ષોથી ઓળખતા. હું શનિવારે ત્યાં પહોંચેલો ત્યારે મને એમણે ફોન કરીને જણાવ્યું કે આવતીકાલે રેવરન્ડ ગોયલ સાહેબના ચર્ચમાં તમે સંદેશ આપવાના છો, ત્યાંથી હું તમને લઈ જઈશ મારા ઘરે, આપણે બહુ વાતો કરીશું, બહુ વર્ષે મળીએ છીએ માટે, અને સાથે ભોજન લઈશું. એ ભાઈ પોલ માવજીભાઈ ક્રિસ્ટી, આમો સંઘની સભાઓ ત્યાં થઈ રહી હતી અને એ સભા પૂરી થતા જમણ બાદ પાર્કિંગ પ્લોટમાં જ્યાં કાર મૂકી હતી ત્યાં એ કાર તરફ જઈ રહ્યા હતા કુટુંબ સાથે, ત્યાં જ પડી ગયા અને થોડી પળોમાં એ ખલાસ થઈ ગયા, દવાખાને લઈ ગયા, પણ કહેવામાં આવ્યું કે હી ઇઝ નો મોર. તક મળીને અમે બે પોલ સાથે બેસીને વાતો વર્ષોની વાતો કરવાના હતા અને મળવાના હતા, આનંદ કરવાના હતા, સાથે ભોજન લેવાના હતા, તક મળી નહીં. અને હું જ્યારે એમના ઘેર બધા સભાજનો સાથે પહોંચ્યો ત્યારે ડેડ બોડી તો ફ્યુનરલ હોમમાં હોય, તેથી મરેલો ચહેરોય મને જોવા ના મળ્યો. બોલો, તક ગુમાવશો નહીં. પ્રભુની સેવાની તકો મળે તો એ ઝડપી લો, વાયદા કરશો નહીં. પ્રભુ વિશે દ્રષ્ટાંત આપ્યું છે અને આમાં બધાને નોતરું, લગ્ન જમવાનું નોતરું, અને પેલો કહે છે હું નવો પરણ્યો છું એટલે મને નહીં અવાય, મેં બરત ખરીદ્યા છે માટે નહીં અવાય, અને પેલો કહે છે મારા બાપને દાટી આવવા દો અને પછી હું આવીશ. એ બાપો મર્યો નહોતો એમનો, એ મરવા જેવા થઈ ગયા સગડા અવસ્થા હતી, પણ કહે છે કે બાપાને દાટીને એટલે મરી જાય, દાટું ને પછી 100 વર્ષ નહીં થઈ જાય, બાપો 70 વર્ષનો મરવા પડ્યો હોય તો બીજા 30 વર્ષ અહીં ક્યાં શીખાડે, એટલે 30 વર્ષ પછી જવું એવો એનો વાયદો. કેવો વાયદો? હવે એક ડૉક્ટરને કહ્યું કે અમારા છોકરાને તપાસવા આવો એમની મેડિકલ ચેકઅપ માટે. ડૉક્ટરે મને કાગળ લખ્યો કઠલાલમાં કે 6 મહિના પછી અમારી ટીમ તમારા બાળકોને તપાસવા માટે આવશે, 6 મહિના સુધી અમારે મેડિકલ ચેકઅપ માટે રાહ જોવાની. એટલે અમે એમ કરી ના શક્યા, બીજા ડૉક્ટરોને બોલાવીને મેડિકલ ચેકઅપ કરાવ્યું. ભલો, તક ગુમાવશો નહીં. દાખલા આપ્યા કે એ માણસોને તક મળી નહીં, તમને જો તક મળી છે તો ઝડપી લો. તમારા મા બાપ જો ભારતમાં છે અને તમે જો નિવૃત્ત છો અને જો એમની પાસે ત્યાં રહી શકો છો અને એમની સેવા કરી શકો છો તો ફર્સ્ટ ફ્લાઇટ જે મળે એમાં પહોંચી જાઓ. હા, એ મરી જાય ને પછી તમે ડગલો આખી ટ્રક ભરીને ફુલાર ત્યાં લઈ જાઓ અને આપો, કોઈ અર્થ કરો. મને એક બહેને લંડનમાંથી સ્વેટર આપ્યું એમના સાસુમાને આપવા માટે, એમના હસબન્ડ મરી ગયેલા. મેં જઈને દાદીમાને આંટીને સ્વેટર આપ્યું. એ આંટીએ મને એમ કહ્યું કે પાળક સાહેબ, મારી પાસે બહુ સ્વેટરો છે અને અહીં ક્યાં ઠંડી બહુ પડે છે, મારે સ્વેટર નથી જોઈતું, મારે તો એ મારી પુત્ર વધુ અને મારા પૌત્રો અહીં આવે એ હું ઝંખું છું, એ ઈચ્છા રાખું છું. ભલા તમારા મા બાપને તો બહુ લાંબુ જવાડે, પણ જો એ જલ્દી જવાના હોય તો પહેલા તમે પહોંચી જાઓ, એમની સેવા કરેલો, એમની પાસે બેસો અને એમની સાથે વાતો કરો. એ તમારો કાગળ કે તમારા ડોલર્સ એની અમને પડી નથી, એ તો તમે રૂબરૂ જાઓ, એમની પાસે બેસો, એમના સુખ દુઃખની વાતો સાંભળો, સંગત કરો, એમની સેવા કરો, એવું ચાહે છે. શું અહીં બેઠેલાને કોઈને કોઈની સાથે ડખો હોય એવું ખરું? ના બનતું હોય એવું છે? એવું કોઈ હા ભાઈ ને બહેન સાથે ના બને, બે બહેનોને ના બને, મા બાપને ના બને, અરસ પરસ હા ભાઈ અલગ રહેતા હોય ને બહેન ના પત્ની બીજા ઘરે રહેતા હોય, હા મા ને દીકરાને ના બને, મા ને દીકરીને ના બને, એમાં બહુ પાત્રો જોયા. અહીંયા આશા રાખું કંઈ નહીં હોય એવું, પણ હોય તો અત્યારે જ હમણાં જ તમે ઊભા થઈને એમને મળી લો અને એ ચાન્સ ગુમાવશો નહીં, ચાન્સ ગુમાવો નહીં. જે કંઈ સારું કરવાની તક મળે, જે કંઈ પ્રભુનું કામ કરવાની તક મળે એને ઝડપી લો. નિવૃત્ત થઈને રિટાયર થઈને પ્રભુની સેવા કરીશ, દાન આપીશ, આમ કરીશ, દાન કરીશ. એક ભાઈ કહે છે મારી લોટરી પાકે ને ત્યારે હું આ દેવળ માટે દાન આપીશ. તો લોટરી તો ના પાકે, લોટરીમાં મનાય આપણાથી? હા આપણે નસીબમાં માનીએ છીએ, આપણે તો પ્રભુમાં માનીએ છીએ. લોટરી લેવાય ને એ તો મહેનત વગરના પૈસા, એ કશું પચે નહીં. લોટરી લાગવાની રાહ ના જોશો, પેલો મા બાપ મરી જાય ત્યાં સુધી રાહ ના જોશો, ખબર આવે ત્યારે જવું નહીં. સેવા કરી લો, એકબીજાની સાથે ના બનતો હોય તો હાથ જોડી લો અને માફી માંગો, સોરી આઈ એમ સોરી, અને જે હોય એ કહી દો. અને કોઈના પૈસા વધારે લઈ લીધા હોય તો ઝાંખીની જેમ ચાર ગણા પાછા આપી દો, તક ગુમાવશો નહીં. ત્રીજી વાત, સી ગેવ ઇટ ફૂલી. આ બેને પૂરેપૂરું અર્પણ એ લખ્યું છે, જો માપ લખ્યું છે, એક શેર અત્તર, એ એક શેર એટલે 455 ગ્રામ થયું કે એક પાઉન્ડ. હવે 5 ગ્રામની બોટલ આવે છે, હા 10, 25, 50 ગ્રામની આવે છે, 100 ગ્રામની આપીએ તો વાંધો હતો. અને અત્તરમાં તો પેલી કહેવત પ્રમાણે પૂમડા હોય, હા અત્તરથી નવાનું ના હોય એમ, પણ આ 455 ગ્રામ અત્તર ચાલ્યું ત્યાં સુધી એને એને ચોડ્યા જ કર્યું. હવે ત્યાં તો પગે અત્તર ચોડ્યું એમ નથી લખ્યું, માથે રેડ્યું એમ લખ્યું છે. રેડો એટલે બધા કપડાં પલડ્યા હશે ઈસુના. પણ એ બધું જ બાદ કરતા એણે તો એટલો સમય એ અત્તર લઈને થોડું લઈ અને રેડ્યું અને પછી ચોડ્યું અને આમ અડધો સમય આત્મિક સંગતમાં ગાળ્યો, પ્રભુની સાથે સત્સંગમાં ગાળ્યો અને આમ પૂરેપૂરો સમય પ્રભુ સાથે ગાળ્યો. બધી જ વાત એના જીવનમાં જે કંઈ બધા પ્રશ્નો હશે, જે કંઈ જરૂરિયાતો, જે કંઈ કહેવાનું હોય બધું પ્રભુને કહી દીધું. એ ભૂત વળગ્યા ત્યારે શું થયું હશે બધું જ પ્રભુને કહી દીધું. પછી શું થયું એ પણ એના પ્રભુને કહ્યું. પણ બધો સમય પ્રભુએ પ્રભુની સાથે એને ગાળ્યો અને ફરી એ સમય કદી એને ના મળતી આગળ જોઈ ગયા પ્રમાણે એને પૂરેપૂરું આપી દીધું. પૂરેપૂરું પ્રભુને આપીએ છીએ કે થોડુંક આપીએ છીએ? બાઇબલ દશાંશ માંગે છે, પણ નવો કરાર દશાંશ નહીં, જે બધું જેટલું આપો એ બધું જ પ્રભુને આપવાનું. એમ ગણીને 10 વારની વાત નથી, દશાંશની વાત નથી, માફીની વાત એવી જ છે. જૂનો કરાર કહે છે કે 7 ગણી માફી આપી, 7 વાર માફી આપી. ઈસુને પેલા ડાયાએ પૂછ્યું કે કેટલી વાર, હા પિત્તરભાઈએ પૂછ્યું કેટલી વાર માફ કરું પ્રભુ? 7 વાર. ઈસુએ એને કહ્યું 7 ગણી 70 વાર. ત્યાં નિયમ નથી નવા કરારમાં, છૂટ બંધન નથી. 7 ગણા 70 490, તો કોઈ નોંધ રાખે કે 490 વાર માફી આપી અને 491મો નંબર આવે ત્યારે માફી માટે સ્ટોપ કરી દેવાનું? એવું કોઈ નિયમ જ નહીં. માફ કર્યા જાઓ, માફ કર્યા જાઓ. પેલો 490 વાર સુધી જેને માફ કરો એ થોભે ને, એ એટલો બધો એ થઈ જાય તમારા પગોમાં પડે. તમે 10 વાર માફ કરો ને એટલે ઢીલો ઢસ થઈ જાય. અમને પાદરીઓને લોકો ઘણી વાર કંઈ પીધું બીધું હોય ત્યારે ગમે એમ બોલી જાય, કહી જાય ત્યાં ટાંક્યા તોડ નાખીશ. અમે જઈએ તો સાહેબ શું ખાશો? અરે સારો સારો એ બધું ત્યાં પીરસી જાય. સાહેબ સોરી હું જરા પીધેલું ને એટલે બોલાઈ ગયો. એટલે શું કરો પીવો છે આવું બોલી જવાય? પણ તમે પાછો પીવા તો ખરો જ, પણ માફી આપવાની અને પૂરેપૂરું પ્રભુને પૂરેપૂરું આપવાનું. ઓસ્ટ્રેલિયાનો જ્યારે થેન્ક્સ ગિવિંગ ડે આવે ત્યારે મોટો રોજ મારી લાવે અને એ કાપે અને રોસ્ટ કરીને ખાતા હોય, બીજી રીતે ખાતા હોય, પણ એ ખાય 2 ઇંચ પૂંછડી. એ પ્રભુને માટે એટલે થેન્ક્સ ગિવિંગ માટે પ્રભુને આપવા માટે રાખે. રોજનું વજન લીલીઓ રોજ હોય તો સજે 15-20 મણ થાય મીટ, અને એ બધા સાથે મળીને એની મિજબાની માણે. પણ 2 ઇંચ પૂંછડીનો ભાગ એ થેન્ક્સ ગિવિંગ માટે, પ્રભુ માટે રાખે. તો જે સારામાં સારું મીટ, સારામાં સારો પાર્ટ એ કેમ ના રાખે, અને આખું મોટું મોટો પાર્ટ રાખવાનો હોય, 2 ઇંચ પૂંછડીનો ભાગ પ્રભુને એ આપવાનું હોય, એવું આપવાનું હોય. આ બેને તો પૂરેપૂરું આપી દીધું એમ ત્યાં લખ્યું છે. એને અડધી બાટલી વાપરી હોત અને અડધી ઘેર લઈ ગઈ હોત, એ શિષ્યોને આપી હોત, એની બહેનપણીઓને વેચી હોત, અરે એવન ઈસુને આપી હોત કે ઈસુ રાખો ને આ અડધું મેં છોડ્યું, અડધું ઘેર લઈ જજો, રોજ થોડું થોડું છાંટજો વાપરજો. પૂરેપૂરું એને એ છોડ્યું ને ત્યાં સુધી બેસે સંગતમાં પ્રભુની સાથે. તમે થોડું બાઇબલ વાંચો છો, ઉપલી મેળી વાંચો છો, બસ ઉપલી મેળીમાં તો તમારે 2 જ કલમોનું વાંચન હોય છે, અને એમ કહો છો અમે બાઇબલ વાંચું, તો એ શું કરવા વાંચ્યું, કોણે તમને કહ્યું વાંચવાનું? શું પ્રભુને પટાવો છો તમે? એ 2 કલમો વાંચવાની બાઇબલ એટલે વાંચ્યું એમ ગણો છો? થોડી પ્રાર્થના કરી એટલે બહુ થઈ ગયું એમ માનો છો? અમારા મહિલા મંડળના બહેનો 40 દિવસની પ્રાર્થનાની સાંકળ રાખે છે, અઠવાડિયાની, 15 દાડાની. અને એ બહેનો એક ઠેકાણે ભેગા થાય તો બીજા રાઉન્ડમાં બીજા ગામમાં ભેગા થાય. શું કદી તમે 40 દિવસ સાંકળ રાખી ઘરમાં, દેવળમાં રાખી, 1 કલાક પ્રાર્થના કરી શાંતિથી, કે 2 મિનિટ પ્રાર્થના કરો છો? હા, લાંબી પ્રાર્થના કરો તો પેલી ફરોશી જેવું હોય તો એ તકલીફ, એટલે એવી પ્રાર્થના ના થાય. દાણીએ તો બહુ ટૂંકમાં જ કહી દીધું, પ્રભુ મોજ પાપી પર દયા કરો, અને એની પ્રાર્થના સાંભળી લેવામાં આવી, અને એના હાથમાં સાજાપણું પ્રભુએ વહેતું કર્યું. ભલે પણ પ્રભુને પૂરેપૂરું આપો. આ હૃદય છે, એ હૃદયમાં જે બધા ખૂણા, એ ખૂણા બધા આપણા, બધો મુખ્ય ભાગ આપણો, અને એક ખૂણામાં પ્રભુને બેસાડી રાખીએ કે પ્રભુ રવિવારે આવી જાઓ, નાતાલે આવી જાઓ, ઈસ્ટરે આવી જાઓ, મારા છોકરાનું લગ્ન છે આવી જાઓ, હા મને નોકરી મળી છે, મને નવું ઘર મળ્યું છે, નવા ઘરમાં પ્રભુ આવી જાઓ. બાકીનું 90-95% હૃદય એ બીજા માટે, આપણી પત્ની માટે, આપણા બાળકો માટે, આપણા સગાવાલા માટે, સરકાર માટે, કે જે સંસ્થામાં નોકરી કરતા હોય એના માટે, એ બહેને અને બહેનને સમય જ નહીં પ્રભુને માટે, દેવળ માટે, વચન માટે, પ્રાર્થના માટે. શું એ નોકરીઓ લઈને સ્વર્ગમાં જવાના છો? હા, એ નોકરીઓથી સ્વર્ગમાં જવાશે? હા, એ ફેક્ટરી તમને સ્વર્ગમાં લઈ જશે? દવાખાનું જ્યાં નોકરી કરે સ્વર્ગમાં લઈ જશે? આ સંગત ને આ વચન અને પ્રાર્થના એ તમારા માટે ત્યાં નોંધાય છે, નહીં કે તમે બીજાના માટે બધું જે કંઈ કરો છો. એ સોનું નામ યાદ આવે છે, કોઈનું નામ અહીં હોય તો માફ કરશો મને. સોનું નામની એક બહેન સાથે એક ભાઈને સંબંધ થયો, અને ભાઈ ખ્રિસ્તી અને પેલી છોકરી પારસી, પારસીઓ પારસીમાં જ લગ્ન કરે, અને એ પારસી કુટુંબે જોયું કે આ તો અમારી છોકરી આ રીતે ખ્રિસ્તી ભાઈને પરણવાની છે, તો બરાબર ઉહાપોહ થઈ ગયો અને પરણી શકાયું નહીં. પેલા ભાઈએ જ્યાં ને ત્યાં બધે સોનું 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 એવું બધું લખી મૂકેલું, બસ સોનું એના જીવનમાં જાણે એવી છવાઈ ગયેલી, વણાઈ ગયેલી, એટલે સોનું સિવાય કશું દેખાય નહીં. પ્રભુ મને ને તમને એવો લાગવો જોઈએ, એટલો બધો પ્રિય લાગવો જોઈએ. ભાઈએ પ્રાર્થના માટે વિનંતી કરી ત્યારે કહ્યું કે આપણને ઈસુ મળ્યા છે, ઈસુ પુત્ર પ્રભુએ આપ્યો છે, એને લીધે આપણે પ્રભુનો આભાર માનવાનો. ભલાઓ આપણે $ડોલર કરી મૂક્યું છે, હા, લોકો ઊંઘતાય નથી અને ખાતાય નથી, અને બસ $ડોલર. એક નોકરી કરી હોય બીજી નોકરી કરવાની, હા, તમે કમાવા એટલું કમાવો, બચાવવા એટલું બચાવો, અને અપાય એટલું આપો, એવું જ્હોન વેસ્લીએ અને બીજા પ્રભુના સેવકોએ સૂત્ર આપ્યું છે. પણ એના માટે જિંદગી ખર્ચી નાખવી એવું નથી કહ્યું પ્રભુએ. આ જિંદગીનો મુખ્ય ભાગ, મોટો ભાગ, મેજર પાર્ટ પ્રભુનો છે, અને મેજર શું, બધો જ આખો બધો જ ભાગ પ્રભુનો છે, આખું હૃદય, આખું જીવન પ્રભુનું છે. એમાંથી થોડુંક પ્રભુને આપી દીધું, થોડોક ખૂણો હૃદયને આપી દીધું, એવું નહીં ભાડે મકાન આપી એવું પ્રભુને ભાડે ના રખાય ઘરમાં, જીવનમાં, હૃદયમાં. એને તો આખું આખું ઘર અને આખું આખું જીવન અને આ આખું હૃદય આપી દેવાનું, હૃદયનો ખૂણો નહીં. અને પછી એ હૃદયનો ખૂણો આપી રાખે, શું થાય, પેલી બધી ધમનીઓ અને શિરાઓમાં તકલીફ થાય, અને પછી જાવ ને એટલે પેલો ડૉક્ટર કહે તમારે તો કે 4 જગ્યાએ 90% બ્લોક છે, એટલે તમારે તો હૃદય બાયપાસ સર્જરી કરવાની છે. પ્રભુને જીવન સોંપ્યું હોય ને તો ભલે ને બાયપાસ થાય ને 13 પાસ આપણે તો 12ની વાત છે, પણ 13 કશું થવાનું નથી, જીવન બચી જવાનું છે, આત્મિક તમે આખી દુનિયાનું બધું ધન મેળવો પણ તમારો આત્મા નાશ પામે તો એ બધાને ધૂળ, અરે ધૂળથી એ ખરાબ છે, આમ ગણી લેવા લાવો. આ જીવન જો પ્રભુને ના સોંપાયું હોય તો આજે સોંપી દો. આ બેને ત્યારે પ્રભુને જીવન સોંપી દીધું, ભૂતો કાઢ્યા ત્યારે તો સાજી થયેલી, પણ આ ઘડીએ એને જીવન પ્રભુને સોંપી દીધું. તમે રાહ જોશો નહીં, તક ગુમાવશો નહીં, અને પૂરેપૂરી રીતે પ્રભુને જીવન સોંપી દો. છેલ્લી વાત બોલાવો. આ બેને શું કર્યું? પીંછણારે પીંછણા દેવને ચડાવે, પાકો માલ પોતે ઉડાવે, ગીત પંચમહાલના લોકો ભજન મંડળીઓમાં ગાય છે. તો પીંછણારે પીંછણા પ્રભુને ચડાવવાના બદલે બધું પાકો માલ પ્રભુને ચડાવો, પૂરેપૂરું જીવન સોંપો. પણ આ છેલ્લી વાત એ છે કે આ બેને જે કામ કર્યું એની સુગંધ બધે ફેલાઈ ગઈ. એ ફ્રેગરન્સ સુગંધ, સુગંધી બધે ફેલાઈ ગઈ. અને અત્યારે ઢાંક્યું રહે ખરું, મેં કહ્યું એમ 100 ફૂટ દૂર હોય તો એ કોઈક એક નાનું પૂમડું નાખીને આવ્યો હોય તો ખ્યાલ આવે કે ફલાણા બેન કે ફલાણા ભાઈએ ફલાણું પરફ્યુમ નાખ્યું છે. અત્તરની સુગંધ ફેલાઈ ગઈ, તમારી પ્રેમની સુગંધ, તમારા પ્રેમની સુગંધ, તમારી સેવાની સુગંધ, તમારી માફીની સુગંધ, અને જે કંઈ તમે સારું કરો છો એની સુગંધ ફેલાઈ જવા દો. એક બેનને અને કુટુંબને ઈંડા ખાવાની ટેવ, આ બધા વડોદરાવાળાએ સાંભળ્યું, ફરી સાંભળો, માફ કરો. અને અડધું ઈંડું બાફવું હોય તો એક શ્લોક સવારે ગાય, આખું ઈંડું બાફવું હોય તો 2 શ્લોક ગાય. એટલે પેલા પડોશી બેનને એવું લાગેલું કે હા તો બહુ સરસ બેન છે, સવારે ઉઠીને પ્રભુના ભજનો ગીતો ગાય છે, બાઇબલના ભજન સંગ્રહના ગીતો ગાય છે. અને એ બાઈને તો પછી ખબર પડી હશે કે પેલી પડોશી બાઈ તો પેલા ઈંડા બાફ ઘડિયાળમાં જવાનું બદલે એક શ્લોક ગવાય રહે એટલે અડધું ઈંડું બફાઈ ગયું, અને 2 શ્લોક ગવાય રહે એટલે આખું ઈંડું બફાઈ ગયું. એ જોવા ઈંડા બાફતી હતી, તમે ઈંડા ના બાફશો, એ ભલે પડી જાય, હા, પણ ખરા ભાવથી ખરા હૃદયથી પ્રભુને ભજી લેજો. સુગંધ ફેલાઈ જવા દો, હા, સુગંધ ફેલાઈ જવા દેવાની છે. મને બહુ આનંદ થયો કે આપણા ભારત દેશના લોકોને તમે ભૂલ્યા નથી, અહીં રહીને પ્રભુનું ભજન કરો છો, ભારતને યાદ રાખો છો, અહીં રહીને તમે પ્રભુ ભક્તિમાં આવો છો, દેવળોમાં આવો છો. સોમથી શુક્ર બરાબર મશીન ચાલે, ચક્ર ચાલે મશીનની જેમ જીવનનું, અને શનિ રવિ બધું કામકાજ ખરીદીએ અને જાત જાતના કામ, પણ સમય ફાળવીને આવો છો, પ્રભુને ભજો છો. આભાર. પણ ઘણી બધી જગ્યાએ આજે આ રવિવારે અહીં મળ્યા હોય, આવતા રવિવારે આમાંનો એક ભાગ બીજો થઈ ગયો હોય, પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો કે માથું કપાઈ ગયું હોય, અને એક શરીરના, એક મંડળીના 2 ભાગ 3 ભાગ 4 ભાગ 5 ભાગ શાના માટે ખબર છે? હું મોટો, હું કરું એ થાય, અને આમ પ્રભુની મંડળીની પથ્થર રગડી નાખી ચાલો કોઈ, એને લડે છે પ્રભુના નામે, દેવળમાં લડે છે. શું એ સુગંધ છે? આપણા ખ્રિસ્તી લોકોની આ સુગંધ છે. એક સરદારજીએ આપણા એક ભાઈને તમારા દેશમાં, મારો ના કહેવું, તો હમણાં મુલાકાતે આવ્યો છું, પણ એમ કહ્યું કે આવો આ ખ્રિસ્તીને જુઓ અહીંયા, અને મા બાપાઓને તેડી લાવ્યો, તમારા છોકરા જુઓ કે છે. સરદારજી બધાને ઓળખતો હતો, એની દુકાનથી બધા બધું ખરીદતા હતા. આપણી આ સાક્ષી અને એવી સાક્ષીઓ તો હજુ સુધારતા વાર નહીં લાગે, સુધારી લઈએ. સાક્ષી તમારી ને મારી સાક્ષી એ બીજાઓને ખેંચી લાવશે. જોન્સન સાહેબના ઘરમાં છગન નામનો નોકર અમદાવાદમાં, જેટી જોન્સન સાહેબ મિશનરી, તો બહુ છું સમય વધારે લીધો, માફ કરો, હું ફરી ક્યારેય આવીશ, ના હોય તોય ચિંતા નહીં, પ્રભુ આ દેશ બતાવ્યો, પ્રભુ ના ભાઈ. પણ એ છગનને અમને નોકર તરીકે રાખેલો, એ છગનને અમને કદી ના કહ્યું કે તું બાપ્તિસ્મા લે. હા, જોન્સન સાહેબને સેવા કરતા, બાઇબલ વાંચતા, પ્રાર્થના કરતા અને લોકોની સેવા કરતા એ છગનને જોયા, કુટુંબને જોયું, અને એ છગને એમ કહ્યું મારે ખ્રિસ્તી બનવું છે, મારે બાપ્તિસ્મા લેવું છે. એ છગન હિન્દુ હતો, એને ઉપદેશ આપવો નહોતો પડ્યો. એને દેવળમાં, એ જોન્સન સાહેબ દેવળમાં જાય, દેવળ ચલાવવા જાય, ત્યારે એ જાણતો હોય એમના ઘરનું કે બીજું કામ કરતો હશે, પણ એ જોન્સન સાહેબનું જીવન જોઈને એ છગન એમ કહે છે કે મારે ખ્રિસ્તી બનવું છે, મારે બાપ્તિસ્મા લેવું છે. વાલો, તમારું ને મારું જીવન એવું બનાવીએ, એવું આત્મિક બનાવીએ કે એ રિમોટથી ખેંચતા એમ ખેંચાય આવે, એ હિન્દુઓ ખેંચાય આવે, એ અન્ય ધર્મીઓ ખેંચાય આવે. મને બહુ આનંદ થયો, વડીલ અંકલે કહ્યું પ્રમાણે કે ત્યાં એડિસનમાં પેલો ભાઈ ટ્રક વેચે છે, અને તમારે ને મારે બધાએ આ કામ કરવાનું છે. એ ભાઈ એટલો વેચે એમને, એને માટે પ્રભુ તમને આપણા દેશમાં ત્યાં ઉત્તમ દેશમાં લાવ્યો છે, અને એ કામ તમે કરો. એને માટે પ્રભુએ નિમ્યા છે. આ બેનની સુગંધ બધે ફેલાઈ ગઈ, સુવાર્તાની સુગંધ ફેલાઈ જવા દો, પ્રેમની સુગંધ, માફીની સુગંધ ફેલાઈ જવા દો. અને એમ આ વાત જે લખી છે એ વાંચીને પણ અંદર છે એ તો કેટલી ભયંકર વાત એ જ અધ્યાયમાં છે. માર્ક 14 જરા 21 કલમ જોઈ લઈએ અને એકાદ વાત કરીને થોભી જાઉં. તે કે યહૂદાની વાત ત્યાં લખતા માર્કે નોંધ્યું છે કે માર્ક 14:21 લખ્યું છે કે માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે કરો, પણ જેનાથી માણસનો દીકરો પર સ્વાધીન કરાય છે તે માણસને હાય હાય. તે માણસ જો જન્મ ના હોત તો તેને માટે સારું થાત. યહૂદા માટે આ લખાયું છે. એક તરફ આ બેન માટે એવું લખાયું છે કે એણે જે કામ કર્યું એ એની યાદગીરીમાં કહેવામાં આવશે. અને ક્યાં? આખા અમેરિકામાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં. એમ લખ્યું છે ત્યાં લખ્યું છે આખા જગતમાં, આખા જગતમાં જ્યાં કઈ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં કહેવામાં આવશે. આખા વિશ્વમાં આ બેનની વાત, ચાર સુવાર્તી કોઈ નોંધેલી આ વાત, એ આ પૃથ્વી અને આકાશ રહે ત્યાં સુધી કહેવામાં આવે. અને યહૂદા માટે અહીં કહેવાય, આવું આવું લખાય. કેટલું ભયંકર ત્યાં લખ્યું છે કે એ માણસને, એ યહૂદાને હાય હાય, એ માણસ જો જન્મ ના હોત તો તને એના માટે સારું થાત. શા માટે જન્મ, શા માટે ઈસુને આ રીતે યાદ કરતા યહૂદાને યાદ કરવો પડે અને આપણા વિશ્વાસના મામા પિલાત જેવાને આપણે યાદ કરવો પડે? આ માણસો જન્મે ના હોત તો સારું. પેલી બેન માટે કહેવાયું કે જ્યાં કઈ આખા જગતમાં સુવાર્તા પ્રગટ કરાય ત્યાં આ બેનની વાત કહેવામાં આવે. અને આ યહૂદા માટે કહેવાયું કે આ માણસ જન્મે ના હોત તો સારું. મારા ને તમારા માટે શું લખાશે, શું કહેવાશે? હા, આ બેનના જેવી વાત કે યહૂદા જેવી વાત? તમે જાણો છો મારું જીવન, હું જાણું છું મારા માટે લોકો શું કહેશે. મરિયમે જે થાય એ કર્યું, તમારાથી થાય એ બધું જ પ્રભુને માટે કરો, સુગંધી ફેલાઈ જવા દો. મધર ટેરેસાની વાત કહીને જરૂર થોભું છું. કોઈએ એમને પૂછ્યું કે બેન તમે આ બધી સેવા શા માટે કરો છો, કેમ, કઈ રીતે કરો છો? જ્યાં કંઈ ગરીબો પડી રહ્યા હોય, ભિખારીઓ પડી રહ્યા હોય, જે અઠવાડિયાથી કે મહિનાથી ના હોય અને ગંધાતા હોય, કપડાના ઠેકાણા ના હોય, કોઈ રોગ થયેલા હોય અને માખીઓ બેઠી હોય એમના પર, સ્ત્રીઓ જેમને એમના પતિ હોય મારી જોડી હોય, કાળી મૂકી હોય અને રજડતી હોય રસ્તે, પ્લેટફોર્મ પર પડી રહ્યા હોય એવા બાળકો, તજી દીધેલા બાળકો, અબોર્શન કરાવી નાખે અથવા જન્મ થાય અને જન્મ્યા પછીના બાળકો, અને એવા બાળકો જેમનું કોઈ તણી ધોરી નહીં, વેલી નહીં, એવા બાળકો, એવાને એ એમના હોમમાં લઈ જાય કલકત્તામાં અને એમને નવડાવે દોડાવે, સારા કપડાં પહેરાવે, સારો ખોરાક આપે, સારું શિક્ષણ આપે, પ્રાર્થના કરે અને એમના જીવનો બનાવે અને લાખો કરોડોના જીવનો એમને એમાં બનાવ્યા. અને એ મધર ટેરેસાની સુગંધ કલકત્તામાં નહીં, ભારતમાં નહીં, પણ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. આજે 126 દેશોમાં મધર ટેરેસાની સંસ્થાઓ સેવા કરે છે. આપણે એવી સેવાઓ કરી જાણીએ કે 126 તો શું, દુનિયાના બધા દેશોમાં સુવાર્તાની સુગંધ ફેલાઈ જાય, પ્રેમની, માફીની સુગંધ ફેલાઈ જાય, બીજાનું ભલું કરવાની સુગંધ ફેલાઈ જાય, બીજાઓને મદદ કરવાની સુગંધ ફેલાઈ જાય, બીજાઓને માફ કરવાની સુગંધ ફેલાઈ જાય. અને આમ જ્યાં કંઈ આપણે જઈએ ત્યાં સુગંધ, પ્રભુ ઈસુની સુગંધ, સુવાર્તાની સુગંધ લઈને જઈએ. એક આંધળો, કોઈએ કોઈ ડૉક્ટરની વાત કરી, ત્યાં ગયો, એને ઓપરેશન થયું અને એની આંખોએ દ્રષ્ટિ આવી અને જોવા લાગ્યો, આંખોના પડદ ખુલી ગયા, જોતો થઈ ગયો. તરત જ બીજે ગયો, એના મિત્રો, 5 મિત્રોને દોરડું આપ્યું અને દોરડા એક એક થોડા થોડા અંતરે એ દોરડું પહેલાં પકડીને એ 5 જણને આ ડૉક્ટર પાસે દોરી લાવ્યો અને એની ટ્રીટમેન્ટ થાય ને તેવું પણ સાજાપણું અથવા દ્રષ્ટિ પામે એવી રીતે 5 જણને લઈ આવ્યો. ડેવિડ લિવિંગસ્ટન બહુ ઓછું જીવ્યો, 6 વર્ષ સેવા કરી, 6 વર્ષમાં લાખો લોકોને પ્રભુ પાસે લઈ આવ્યો. પેલો આંધળો 5 જણને દોરી આવ્યો, એ દ્રષ્ટિ પામ્યો, જોતો થયો, આંધળો હતો, દેખતો થયો. બીજા પાંચ જણને દૂર રહ્યા, તમે દેખતા થયા છો. આત્મકૃતે પ્રભુએ તમને મને દ્રષ્ટિ આપી છે. પાપમાં મરેલા હતા, એ ગામોમાં આપણે ક્યાંય પડેલા હતા. હું સુંદલપુરામાં પીલા કાઢતો હતો પટેલના ખેતરમાં, અને પ્રભુએ મને પકડ્યો અને પ્રભુ અહીં લાવ્યો. કેમ હું બીજાઓને સુવાર્તા આપું, બીજાને માટે પ્રાર્થના કરું, બીજાને ઈશુની વાત કરું, બીજાને આ સુવાર્તાની વધામણી આપું, એ માણસ નાશમાં જતો બચી જાય. આ જોડો પાંચ જણને લઈ આવ્યો. તમે એકાદ જણને તો લઈ આવો, એકાદ પટેલ પટલાણી કે વાણિયો કે વાણિયાને તો લઈ આવો પ્રભુ પાસે, અને એ બ્રાહ્મણને લઈ આવો. પેલો મારા ગામનો પટેલ મને આજે એમ કહે છે કે તમે અહીં આવો સુંદલપુરામાં, મારું ગામ સુંદલપુરા ઓડોમરટ પાસે, તો કહે છે કે મારા ઘેર રહો અને ફળિયામાં તમારા સગાવાલાને ઘેર ના રહેશો. મારા માત પિતા અને ભાઈને કોઈ નથી, બહેનો અમદાવાદમાં વડોદરામાં, તેથી ત્યાં કોઈ નથી, પણ હું કોઈની સાથે કે પાળક સાહેબની સાથે રહું. તો કહે છે કે મારા ઘેર રહો. એ પટેલ આજથી થોડા વર્ષો પહેલાં અભડાતો હતો મારાથી તમારાથી, પણ એ આજે મને બોલાવે છે. કેમ? એ મારા ઈસુના લીધે, અને એમ કહે છે કે મારા ઘરે આવીને રહો. હા, પહેલાં મારાથી અભડાતો, આજે મને એમના ઘરમાં રાખવા કહે છે. એ ઈસુ ના મળ્યો હોત, એ ઈસુ આ દુનિયામાં ના આવ્યો તો બધા આંધળા અને આ બધા લંગડા અને પાપમાં જેવે છે બધાનું શું થાત, મારું તમારું શું થાત. એણે મને ને તમને તાર્યા, અને મારે અને તમારે આ બીજા આંધળાઓને દોરી લાવવાના છે, બીજા નાશમાં જાય છે એમને લઈ આવવાના છે, અને એ કામ માટે તમને ફિલાડેલ્ફિયામાં પ્રભુએ રાખ્યા છે. આવો ને, અને એ પ્રભુના લોકોને પ્રભુએ જ એમને બનાવ્યા છે. ભલે એ મૂર્તિને પૂજે, પણ દરેક ઘૂંટણ પ્રભુને આગળ ન માનો, અને આ દરેક જીભ કબૂલ કરવાની ઈસુ પ્રભુ છે. પણ એ કેવી રીતે થશે, ક્યારે થશે? તમે ને હું આ ઈસુનું નામ લઈ જઈશું, આ બાઇબલ લઈ જઈને આપીશું, ત્યારે એ થશે. આપ્યું કોઈને બાઇબલ બતાવ્યું કરું? ના આપ્યું હોય તો હજુ સમય છે, તક ગુમાવશો નહીં. અને આ બાઇબલ ને ઈસુનું નામ અને ઈસુને તમે લોકોને આગળ લઈ જાઓ, અને પ્રભુ એ માટે તમારો ઉપયોગ કરે. આ દેવળ બાંધ્યું છે, આ દેવળ તો શું, આનાથી 50 ગણું મોટું બાંધો એ નાનું પડશે, કારણ આ લોકો પ્રભુ પાસે આવશે અને એવા દિવસો પ્રભુ લાવવાની. એ ભલે ને એમની મૂર્તિઓ આગળ ઊંધા અધુગડા પડે, અરે ગોલમતા ખાઈને ડાકોર જાય 50 માઇલ કે 100 માઇલથી ગોલમતા ખાતા આમ ગબડતા ગબડતા મંદિરે જાય છે પેલી મૂર્તિને ભજવા, એ એમનું ઋણ નહીં છોડાવે. હમણાં એનું રણછોડ નામ હતું, રણછોડ એટલે ઋણ છોડ, એ મૂળ અર્થે છે. એ ઋણ નથી છોડાવી શકવાના, એ મારો ઈસુ એ જ એ બધાનું ઋણ છોડાવે છે. છોડનાર પ્રભુ એને ભજવા. આ બધા જે બધા ઊંધા દુગડા અને આમ ગોલમતા ખાતા જાય, ઊંધા પગે જાય, એ બધાને આપણે મારે ને તમારે લાવવાના છે. એ કહે છે મારે 10 મોટલો છે, મારે $1 કરોડો છે, પણ એ શું પથરા બધું હોય, નકામું. એમને ઈસુ નહીં હોય ત્યાં સુધી બધું નકામું. અને તમારા ડોલરો જો એ સેવાના માટે ના વપરાતા હોય, એ પ્રભુના કામ માટે ના વપરાતા હોય, એ બધા દૂરધાણી થઈ જશે, ક્યાંય બધું રફે દફે થઈ જશે, અને એવું પ્રભુ ના કરે. પણ એવું થાય અને કરતા પ્રભુના કામ માટે એને વાપરી નાખો, પ્રભુની સેવાના માટે આપી દો, અને આમાં 100 દેવળો બાંધી દો. પણ દેવળો બાંધીને એ બધા લોકો આવે એમને માટે વાપરો. પ્રભુ એમ કરે સુવાર્તાને માટે, પ્રભુના આત્મા પ્રભુને માટે આત્માઓ જીતવા મને ને તમને પ્રભુએ મોકલ્યા છે. મારી આટલી વાત કહેવા કદાચ આટલા માયલો પ્રભુ મને લાવ્યો. પ્રભુનો આભાર, અમારા સેવકોનો આભાર, તમારો આભાર, તમે મને સાંભળ્યો. જો તમારા સ્કેડ્યુલ સમયથી મેં વધારે સમય લીધો હોય તો મને માફ કરો. ફરી પ્રભુ મને તક નામ આપે તો આજે મારે જે કહેવું હોય કહ્યું, અને તમે સાંભળી માટે તમારો ખરેખર આભાર. પ્રભુ તમને આશીષ આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પ્રભુ સુગંધે ફેલાઈ જાય, સુવાર્તાની સુગંધ ફેલાઈ જાય. અમારાથી થાય બધું કરી શકીએ, મરિયમનાથી થાય એ એણે ઈસુને માટે કર્યું. અમારાથી થાય બધું ઈસુને માટે કરીએ, બેસ્ટમાં બેસ્ટ એને આપીએ, તક ગુમાવીએ નહીં, પૂરેપૂરી રીતે આપીએ, સુગંધી ફેલાઈ જવા દઈએ. એ વાતો આજે આ વાત પરથી તમે અમને શીખવી પ્રભુ આભાર. એ શીખવા, જીવનમાં ઉતારવા, યાદ રાખવા અને અનુસરવા પ્રભુ કૃપા આપો. આત્મિક વાતો આપ્યો પ્રભુ આભાર, અને અમે વાગોળીએ, અને જ્યાં અમારે સુધારવાનું છે ત્યાં સુધારીએ, જ્યાં અમારે નમૂનો લેવાનો છે ત્યાં નમૂનો લઈએ, જ્યાં અમારે ચેતવણી લેવાની છે ત્યાં ચેતવણી લઈએ, એવી કૃપા માગતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં સાંભળી અંગીકાર કરો.